તારીખ 19/5/1987 બેન્ચીના વચનામૃતના બોલ નંબર 118 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 88
કારણ કારણ ન્યાય લાગુ કરવામાં આવે વ્યવહાર નિશ્ચયથી પ્રત્યેક પરિણામ પોતે પોતાના કારણ કાર્ય તરીકે જ્યાં પૂર્વ પરિણામને કારણોનો ઉપચાર કરવામાં આવે છે ત્યાં એવો હેતુ રહેલો છે કે પહેલા આવા પરિણામ નો ક્રમ છે પછી આવા પરિણામ થશે છે અહીંયા મુખ્ય માર્ગમાં એ વાત લીધી છે કે ભવ્યજીવને નિષ્કલંક પરમાત્માનું ધ્યાન કરતા મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે મોક્ષ પદ છે એ કાર્ય લીધું છે અને મોક્ષ માર્ગમાં જે પોતાના પરમાત્મ પદનું એકાગ્રતા રૂપ ધ્યાન છે એને કારણ લીધું છે મોક્ષ માર્ગ કારણ છે અને મોક્ષ એનું કાર્ય છે એમ કારણ કાર્ય લીધા છે તો ત્યાં એ વાત સ્પષ્ટ છે કે મોક્ષ માર્ગની આવી સ્વરૂપ એકાગ્રતા રૂપ ધ્યાનની પૂર્વ પ્રક્રિયા પહેલા કોઈ જીવને પરિપૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષ દશા પ્રગટ થાય તેવો ક્રમ ત્યારે મોક્ષના વિષયમાં બનતો નથી પૂર્વ પર્યાય આવી જ હોય એવો નિયમ સૂચિત કરવા માટે એવો ક્રમ સૂચિત કરવા માટે એને કારણ કાર્યનો ઉપચાર કરીને કારણ કાર્યમાં ગોઠવવામાં આવે છે કે આવું કારણ હોય તો આવું કાર્ય થાય આવું કારણ ન હોય તો આવું કાર્ય ન થાય પરિણામના વિષયમાં આવું લોજિક પૂર્વ પર્યાયના ક્રમને નિયમથી બતાવવા માટે સિદ્ધાંતિક રૂપે બતાવવા માટે વર્ણવવામાં આવે છે કહેવામાં આવે છે એવી જ રીતે સમ્યક દર્શન માટે છે કે સાચી મુમુક્ષુતા અને સાચી આત્માર્થતા અને સાચી ખરી પાત્રતા પ્રજ્ઞા વિના કોઈ જીવને એમને અધરથી સમ્યક દર્શન થઈ જાય એવું કદી બનતું નથી એની પૂર્વ ભૂમિકામાં એની યોગ્યતા પહેલા આવે છે અને પછી ધર્મની દશા પ્રગટે છે એમ જ મોક્ષ માર્ગને વિશે આસ્તિક્ય દર્શનો ઘણા મોક્ષને માનનારા દર્શનો છે સરદર્શન છે એમાં મોક્ષ માર્ગની આવી સ્થિતિ બતાવ્યા વિના બીજી રીતે પણ મોક્ષ થાય છે એવી રીતે પ્રસિદ્ધ કરેલું છે એનો એમાં નિષેધ આવે છે કે કારણ આવું હોય એનું કાર્ય આવું હોય જેનું કારણ આવું ન હોય એનું કાર્ય એવું ન હોય અથવા મોક્ષ જીવને મોક્ષ થવો જોઈએ એના જન્મ મરણ મટવા જોઈએ એ વાત સ્વીકારનારાઓ એના કારણની અંદર વિચાર ભેદમાં મતભેદમાં પ્રવર્તે છે કોઈ આ રીતે સંયમ બસ એકાંતે પાળે આવી રીતે આમ થાય ફરાણું થાય અનેક પ્રયોગ અનેક પ્રકાર વિધિવિધ રીતે પોતાની મતિ કલ્પના અનુસાર મોક્ષના કારણરૂપ પરિણામને માને છે સિદ્ધાંતિક રીતે ગણે છે આગ્રહ રાખે છે પણ એક હોય ત્રણ કાળમાં પરમાર્થ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. પ્રથમ ચતુર્થ ગુણ સ્થાને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય, અને પછી ઉપરના ગુણ સ્થાને સમ્યક ચારિત્ર રૂપ સ્વભાવની સ્થિરતા ક્રમશઃ વધતી જાય, અને જેમ જેમ વિતરાગ સ્વભાવમાં સ્થિર થઈને વિતરાગતા જેમ જેમ વિશેષ પ્રગટ કરે, તેમ તેમ રાગનો અભાવ થઈને શુદ્ધતા વધી વધીને પૂર્ણ શુદ્ધતા એ પહોંચે. એ એક જ મોક્ષનો માર્ગ છે, અને બીજા કોઈ પ્રકારે મોક્ષનો ઉપાય કે મોક્ષનો માર્ગ નથી. એ વાત અનાદિ સિદ્ધ અનંત તીર્થંકરોથી અનાદિ સિદ્ધ થયેલી છે, અનુભવથી સિદ્ધ થયેલી છે. અનંત તીર્થંકરો બતાવો માર્ગ પણ છતાં એમાં ફેર પડે છે તો એક કે છે એમ ખરેખર એક કહેતા નથી. એ વાત એ છે કે એક હોય ત્રણ કાળમાં, પણ છતાં ફેર પડતો હોય તો એ વાત ખરેખર કરે છે સાચી નથી. બધું એક જ આવવું જોઈએ ને, ક્યાં ફેર ન પડવો જોઈએ ને, એમ કેવું એવી વાત છે. એટલે તો ગુરુદેવ કહેતા જરાક ફેર પડે તો એ જરાક ફેર નથી, બધો ફેર છે. 99 વાત બરાબર કરે ને એક વાતમાં ફેરફાર કરે એની 99 ખોટી એમ કે છે. એ ખોટી એમ નહીં, એની 99 પણ એમ વાત છે. બધે એવું ચાલે છે. હિંમતજીનું વચન છે ને, એક હોય ત્રણ કાળમાં પરમારથમાં પણ. હિંમતજીના તો બધા આશ્રમોની અંદર એમના વચનોનો પ્રસિદ્ધિ હોય એ સ્વાભાવિક છે, પણ એ વાત કેટલે અંશે સમજવામાં આવે છે કે અનુસરવામાં આવે છે બીજો વિષય થઈ પડે છે. ગુરુદેવ શ્રી એટલા માટે તો ખુલાસો કર્યો કે સમ્યક દર્શનનું કારણ કાર્ય વ્યવહારે કારણ ભલે એની પૂર્વ ભૂમિકા હોય, સમ્યક સન્મુખતા હોય, કેમ કે સમ્યક સન્મુખ થયા વિના કદી કોઈ સમ્યક પામે નહીં. એમ મોક્ષની અંદર પણ મોક્ષ માર્ગ પામ્યા વિના કોઈ મોક્ષ પામે એમ ને એમ સીધું એમ બને નહીં, એવું ન બને કોઈ. તો પણ એટલો ખુલાસો કર્યો કે તે જ અવસ્થા કારણ કાર્ય રૂપે છે, તે કાળનો પુરુષાર્થ કારણ છે, અને તે કાળે શુદ્ધિની વૃદ્ધિ થવી અથવા શુદ્ધિ પ્રગટ થવી એ કાર્ય છે, અને એ કારણ કાર્ય એક જ સમયમાં એક જ પર્યાયમાં નિશ્ચયથી છે. બે વાત પ્રસિદ્ધ કરી, નિશ્ચય પણ અને વ્યવહાર પણ. વ્યવહારનો હેતુ દર્શાવ્યો કે પૂર્વે આવા પરિણામ ન હોય ને કોઈ ગપ્પા મારે અધરથી આમ થઈ જાય એવું કોઈ દિવસ બનતું હું નથી, આવું જ પૂર્વે હોય એમ બતાવવા માટે એને કારણમાં નાખ્યું. વાત છે, શબ્દો એ છે, ભાવ એ નથી. શબ્દો કઈ વસ્તુ નથી, ભાવ વસ્તુ છે. ત્યાં આપણે ખુલાસો કરીએ છીએ ત્યારે એ લોકોને એમ લાગે છે કે નહીં આ લોકો કઈક આ વિષયમાં વધારે સમજે છે એવું લાગે છે. પહેલા અમે ગયા હતા દેવલાલી, ગયા હતા દેવલાલી 8 દિવસમાં છે. આવું કોઈ અમને સમજાવતો નથી, અહીંયા આવે છે કોઈ કોઈ સમજાવનારા અવારનવાર આવે, પણ આવું કોઈ નથી સમજાવતો. એનો અર્થ શું છે કે ગુરુદેવે એટલા ખુલાસા આપ્યા છે કે તત્વજ્ઞાનના વિષયમાં એવા ખુલાસા સેંકડો વર્ષમાં છેલ્લા ઉપલબ્ધ સાહિત્યની અંદર જોવામાં આવતા નથી. એક એક વાત પીખી પીખીને, એક એક વિષયને પીખી પીખીને સ્પષ્ટ કર્યા. એટલે જયારે શ્રીમદજી પણ એમ કહેવા માંગે છે એ વાત ખુલી છે ત્યારે એ લોકોને થાય કે આમ તો સીધું તો આપણે નહોતા સમજતા. હવે એ એમને ખ્યાલ તો આવે છે કે આ સોનગઢવાળાનું કે છે તો સોનગઢમાં મૂળ પુરુષ કેટલું સરસ કહેતા છે, એટલો કોઈ બુદ્ધિથી વિષય લગાવે, વિચક્ષણતાથી એટલો વિચાર કરતો, એને આકર્ષણથી આવી ના જોઈએ. જો આટલે દૂર આવનારા પણ આવી વાતો કરે છે તો અહીંયા મૂળ સ્થાનની અંદર તો કોઈ વિશેષ વાત થતી હોવી જોઈએ, વિશેષ વાત જેની પાસેથી મળે છે એવા કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ મહાત્માઓના નામ છે, એનો પ્રત્યક્ષ પરિચય કરીએ, એનો સત્સમાગમ કરીએ, એટલે વિચક્ષણતા નથી હોતી. તો એટલી આત્મહિતની દરકાર નથી હતી. નહીતર તો આત્મ જગતના હિત માટે તો પરદેશ ખેડે છે. જામનગર ની આજુબાજુના ગામ વાળા બધા નાઇરોબી ગયા છે, નાઇરોબી આફ્રિકા કોઈ શાક વેચતા હતા, ગુરુદેવ જેને ત્યાં ઉતરતા ને એ લોકો અમારે આમ બહુ બુદ્ધિવાળા નહીં બધા, પણ આ બધા સરખું પડી ગયું. તમને બુદ્ધિ વાળા કે નહીં વાળા, પણ જે લોકો અહીંયા આવવાની બુદ્ધિ વાપરી એને બુદ્ધિ વાપરી છે. શું બુદ્ધિ નથી વાપરી, પણ ખરેખર ત્યાં અમારી સ્થિતિ બહુ ખરાબ છે. એટલે વખત ના માર્યા અમે અહીંયા આવ્યા પછી તો આ પ્રકારનું પુણ્ય ઉદય હોય એટલે બહારમાં એ બધું વધે છે, બુદ્ધિથી વધતું નથી. તો એક ભાઈ તો શું નામ ભૂલી ગયો, લવજીભાઈ કે મીરજીભાઈ, જેમ ત્યાં ગુરુદેવ ઉતર્યા હતા શાંતિભાઈ, હે મીરજીભાઈ નહીં બોલો, ગુરુદેવ ઉતર્યા હતા, જેને ગુરુદેવ નો ઉતારો હતો જેને ત્યાં, વૃદ્ધું ભરવાના કૂતરો રાખે છે ઘરે, બધા કૂતરાના બિસ્કિટ ને બધું ખવડાવે, મકાન કૂતરો રાખે, મોટું મકાન છે. હમણાં પછી ગુરુદેવ ઉતર્યા ત્યારે બીજું મોટું મકાન બંધાયું, પાંચ સાત રૂમ મોટું બિલ્ડિંગ માં. એ કે હું તો શાક વેચતો હતો ત્યાં અમારા ગામમાં, શાક વેચતો હતો ને અહીંયા આવીને શાક જ વેચતો હતો. પહેલા શરૂઆત કરી હતી શાક, એટલે ખંભે કાવડ નાખી દઉં, બે બાજુ બે ટોપલા હોય એમાં શાક ભરીને વેચવા નીકળું. ત્યાં તો કરોડપતિ માણસ છે, લંડન ની અંદર સ્ટોરો છે, ત્યાં નાઇરોબી માં ઘણા બિલ્ડિંગો છે. અંદર અંદર એક વિચાર નથી, શ્રીમદજીના સમયે શ્રીમદજીને માનનાર ને બધાને એક વિચાર છે, તો આપણાથી જુદા પડે એ તો સ્વાભાવિક જ છે. એ લોકોને એ લોકો એક વર્ષ કરતા નથી, એક વિચારથી ચાલતા નથી, એક મતથી પ્રવર્તતા નથી, અને એકબીજા વચ્ચે સુસંગતતા પણ નથી. ત્યાં બધા જુદા જુદા ફાંટા છે, જુદી જુદી ગાદીઓથી જુદી 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 પણ શું છે, ક્યાંય નાપસંદો જ રહ્યા છે. ભાવમાં કોઈ સમજતું હોય, તત્વતામાં કોઈ સમજતું હોય એવું નથી લાગતું. પણ એ પણ કોઈ સમજીને એવી ભક્તિ નહીં, ઓગ ભક્તિ, ઓગ ભક્તિ વિશેષ, ખાસ કરીને ગાવું બજાવવું એવી ઓગ ભક્તિની વાત છે. હા, મોટાભાગના શ્વેતાંબર ભાઈઓ ત્યાં અનુસરે છે, અને એ પણ મત ન છોડી શકે એવા આગ્રહ વાળા, શ્વેતાંબરમાં છોડી ન શકે, પછી એ જ પ્રકારમાં એવું છે કે એક માણસ ની મુખ્યતા તમે કરો અને બીજો એની મુખ્યતા કરવા તૈયાર ન
હોય,
એ તો સ્વાભાવિક છે. આટલા જગતની અંદર મત મતાંતરો છે એની પાછળ શું કારણ છે? માન સિવાય બીજું કોઈ કારણ નથી. દિગંબર માંથી શ્વેતાંબર છે, ત્યારે તો એ લોકો ખાલી વલકલ પહેરતા હતા, વલકલ પહેરતા થયા હતા, અર્ધ ફાલક માં થયા હતા. વૈરાગ તો ઘણો હતો, જંગલમાં જ રહેતા હતા. વૈરાગ ને વસ્તુ હજી જંગલમાં જ રહેતા હતા. ત્યાં તો એવી કોઈ પૈસા ની મારામારી નતી, ન તો દેરાસર કોઈ રચાતા, ન તો શાસ્ત્રો કોઈ રચાતા, સિદ્ધાંત શાસ્ત્રો નતા રચ્યા, દેરાસર મંદિરો નતા બંધાવ્યા, એ કઈ ઝઘડાના નિમિત્તો કઈ નતા. મત ફેર થયો એટલે વાત પૂરી થઈ. એક મુખ્ય માણસ હોય એને ટીકો કાં આપનારા, બીજા કહે કે નહીં અમે એને બરાબર નથી, એટલે કે નહીં બરાબર છે. બસ બધે પરિસ્થિતિ ચૂલામાં તો બધે રાખ જ છે. જેને અનુસરો એના કરતા તો યોગ્યતા નીચી હોય તો જ અનુસરે, યોગ્યતા ઊંચી હોય તો અનુસરવાનો ક્યાં પ્રશ્ન. બરાબર છે, બદલાય તો બદલાય. એ લોકો ફેર માને છે, પણ એ લોકો ફેર માને છે કે થોડોક ફેર પડે છે, થોડોક ફેર પડે છે એમ એ લોકો માને છે. ફેર છે નહીં પણ ફેર માને છે. અનંત જ્ઞાનીઓ નો એક મત હોય એ લોકો ફેર માને. મોક્ષ ગયા એમ માને છે. એ લોકો શું છે, બીજા શાસ્ત્રો માનતા નથી, એટલે સિદ્ધાંત શાસ્ત્રો નું જ્ઞાન નથી. જે બીજા સિદ્ધાંતિક શાસ્ત્રો છે એ શ્રીમદજી આજ્ઞા હોવા છતાં માનતા નથી, બીજું કઈ એમને જ્ઞાન નથી, સમજણ નથી, એટલે ગમે તે કલ્પના કરે છે. તત્વમાં તો કઈ કલ્પના ચાલે બહુ. શરૂઆતમાં શ્રીમદજી ના પત્રો નું અધ્યયન સારું હતું, ગુરુદેવ ઘણા સારા પ્રમાણમાં પુસ્તકો સ્વાધ્યાય કરતા એમાં જુઓ તો કેટલી અંડરલાઈન કરેલી, આજે મોજું છે કેટલા પત્રોમાં કેટલી જગ્યાએ અંડરલાઈન કરે. અહીંયા આટલી મહત્વની વાત આવી છે આ પત્રમાં, આટલી સિદ્ધાંતિક મહત્વની વાત આવી છે. કઈ શ્રીમદજીનું લખેલું પુસ્તક નથી, તો પત્ર લખેલા છે વ્યક્તિગત, એમાં આટલું તત્વ આવ્યું છે. વ્યક્તિગત પત્ર વ્યવહારમાં આટલું તત્વ આવ્યું છે, એના જ્ઞાનમાં હૃદયમાં કેટલું ભર્યું હશે, ક્રિયાશીલ લગાવવા. મોક્ષ માર્ગ પાયમાં છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી. 24મા વર્ષે આવા પત્રો લખ્યા છે. મારો આત્મા અનુભવથી એની ખાતરી આપે છે, મારો આત્મા જ અંદરથી ખાતરી આપે છે એમ. કેટલી નિશંકાથી મોક્ષ માર્ગ પોતે પાયમાં અનુભવ થયો એની વાત લખી છે, વસ્તીમાં આવીને વાત લખી છે કે આ કાળમાં કોઈ માર્ગ બતાવી શકે એવા હોય તો અમે જ છીએ, ગમે તેમ વાત લખી છે. સ્પષ્ટ વિશ્વાસ આવે એવો વિષય, વિશ્વાસ આવે એવું છે કે ખરેખર કહે છે એ સાચું છે, નિષ્પક્ષપણે કહે છે, મધ્યસ્થપણે કહે છે, કોઈ પણ જાતના હેતુ પોતાના અવાંતર હેતુ વિના કહે છે, અને નિષ્કારણ કરુણાથી કહે છે, એ વાત સ્પષ્ટ લાગે છે. જેવું કારણ આપે તેવું કાર્ય થાય, આ સિદ્ધાંત છે પરિણામના વિષયનો. એટલે કે પોતાને પરિપૂર્ણ શુદ્ધ દશારૂપ મોક્ષ પામવાનું ફળ જોઈતું હોય તો એને મોક્ષ માર્ગમાં આવવું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત કરવા, એક જ એનું કારણ છે, બીજું કોઈ એનું કારણ નથી. અને એ એક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને ધ્યાનમાં અહીંયા સમાવી દીધા છે. આ બોલની અંદર એક જ વાત લઈ લીધી છે કે ભવ્ય જીવને નિષ્કલંક પરમાત્માનું ધ્યાન કરતા મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. પરમાત્માનું ધ્યાન કરતા અવશ્ય પરમાત્મા થવાય છે, તો પણ નિજ પરમાત્માનું ધ્યાન સત્પુરુષના ચરણની વિનય ઉપાસના કર્યા વિના કોઈને થતું નથી. એવું નિર્ગ્રંથ પ્રવચનનું પરમોત્કૃષ્ટ રહસ્ય છે. મથાળા બાંધ્યા છે, પત્ર શરૂ કરે ત્યારે એવું લખે, માના ધ્યાનમાં આવડ્યું છે, પુરુષને કેમ નાખ્યા પાછા? પરમાત્માનું ધ્યાન કરતા પરમાત્મા થવાય એ વાત સાચી, પર કારણ રાખ્યું છે. સત્પુરુષ તો પર છે ને, સત્પુરુષ તો પર છે. આપણે આવતી સાઈ લાગીએ તારી ભાઈ કહેતા હતા, બધું બતાવતા હતા. શ્રીમદજી ને કોઈ સત્પુરુષ તો મળ્યા નથી, પણ એમના એક એક પત્રો માં સત્પુરુષ નો બહુ મહિમા કર્યો, બહુ મહિમા કર્યો. વિચાર માંગે એવો વિષય છે, વધારે વિચાર માંગે એવો વિષય છે. તો એમ બોલા કે પૂર્વ ભાવ માં કઈક એવું બન્યું લાગે છે, કારણ એના ઉપરથી કહેતા હોય એવું લાગે છે. સુરેન્દ્રનગર થી સાયલા આ વખતે ગયા હતા, સાયલા સાયલા ત્યાં આશ્રમ માં ગયું છે, હમણાં એક બે વર્ષ માં ડેવલપમેન્ટ કર્યું છે. સતાંબર નું બિરાસર બાંધ્યું છે, 50-1 લાખ રૂપિયા ખર્ચા છે. પૂર્વ ભૂમાં 62 વર્ષ છે. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પત્રોનું મથાળું આપ્યું છે, સત્પુરુષોને નમસ્કાર એમ કર્યો. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિનાશ કરી શકતો નથી એ નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. ઉત્કૃષ્ટ વચનામૃત ની અંદર સર્વોત્કૃષ્ટ વચનામૃત છે આમ લખ્યું છે. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, આના ઉપરથી યાદ આવ્યું. અહીંયા બેંશ્રીના એ શબ્દો છે કે નિષ્કલંક પરમાત્માનું ધ્યાન કરતા મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. તો શ્રીમદજી કહે છે કે વાત તો સાચી છે કે પરમાત્માનું ધ્યાન કરતા પરમાત્મા થવાય છે, પરંતુ તે ધ્યાન આત્મા સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના કરી શકતો એના વચન અનુસાર અને પ્રત્યક્ષ હોય તો એનો બહુમાન ભક્તિ નહીં શું કરે છે. અને જીવન ભલે પ્રત્યક્ષ રહ્યા પણ હવે ગુરુદેવના વચનો અમને એવા મળી ગયા છે, અમે તો અમારા ઘરમાં બેહીને હવે કરી લેશું. બારમા સત્પુરુષ વિદ્યમાન હોય તો એની ઉપેક્ષા કરે અને વચનોની ઉપેક્ષા કરે એ રીતે પણ એ વાત સુસંગત બેસતી જ નથી. આ કાળમાં રૂપાતીત સીધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ આગળ છે પત્રની અંદર આગળનો પેરેગ્રાફ કે આ કાળમાં રૂપાતીત સુધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષોને સ્વભાવે કેટલાકને સદગુરુરૂપ નિરૂપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગ આદિ લઈને અનેક સાધનોથી થઈ શકે છે. પણ તેવા પુરુષો નિર્ગ્રંથ મતના લાખોમાં પણ કોઈક જ નીકળી શકે છે. ઘણે ભાગે તે સત્પુરુષો ત્યાગીથી એકાંત ભૂમિકામાં વાસ કરે છે. કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જે દર્શાવે છે પહેલા પુરુષનું મુખ્ય ઉત્કૃષ્ટ અને બીજાનું ગણ ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાય કરીને ગણી શકાય. નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. જે નિર્ગ્રંથો થયા એને આ વાત કરી કે તારા પરમાત્માનું ધ્યાન થવા સત્પુરુષના ચરણની નહીં ઉપાસના એ ભૂમિકામાં આવ્યા વિના તું એમ માન કે સીધું ધ્યાન ધ્યાન જે પવનનો જય કરે છે તે મનનો જય કરે છે. આ પ્રયોગ છે ને યોગના પ્રયોગનો શ્વાસોશ્વાસ પ્રાણાયામની પ્રક્રિયા કરે. જે પવનનો જય કરે છે તે મનનો જય કરે છે. જે મનનો જય કરે છે તે આત્મલીનતાને પામે છે. આ બધું કહ્યું તે વ્યવહાર માત્ર છે. ધ્યાનનું પ્રકરણ ચાલે છે ને પત્રની અંદર. આ બધું કહ્યું તે વ્યવહાર માત્ર છે. નિશ્ચયમાં નિશ્ચય અર્થની અપૂર્વ યોજના આ વિષયની અપૂર્વ યોજના સત્પુરુષના અંતરમાં રહી છે. આમ કરીને રહસ્ય મૂકી દે છે કે આ વિષય સત્પુરુષના અંતરમાં રહ્યો છે અને એનું અંતર ખોલવું એ સત્સમાગમે પાત્રતા વિના એનું અંતર ખુલતું નથી. શ્વાસનો જય કરતા છતાં હવે કોઈ કંઈક પ્રયોગ ગમે એટલા કર સત્પુરુષની આજ્ઞાથી પ્રાણ મુક્તા છે તો તે શ્વાસ જે પરિણામે સંસાર જ વધારે છે. સત્પુરુષ થી વિમુખ ચાલ અને તું ગમે તે કર, સંસાર વધશે. સંસાર એનાથી નહીં હતે. શ્વાસનો દેવ છે કે જ્યાં વાસનાનો દેવ છે તેમાં બે સાધન છે, સદગુરુ અને સત્સંગ. તેની બે શ્રેણી, પર્યુપાસના અને પાત્રતા, તેની બે વર્ધમાનતા છે, પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા. સભાનું મૂળ આત્માની સત્પાત્રતા છે. અત્યારે એ વિશે સંબંધી આટલો લખું છું. લગભગ 15 વર્ષ પહેલા જાગૃત થઈ ગયેલી છે. એટલે 24મી વર્ષે સમય દર્શન થયા. એમને 10 વર્ષ વિચાર દશામાં પસાર કર્યા છે. એટલે ઘણી ઊંડી વિચારણામાંથી પસાર થયા છે. લાંબા કાળ સુધી એવી રીતે વિચાર દશા ઘણી ખુલેલી ને ખીલેલી છે એમને. અને પછી પાયમાં તો એવું પાયમાં નાની ઉંમરથી વિચારધારાની શરૂઆત થઈ છે. 15 વર્ષ પહેલા પણ ક્યારે એ નક્કી નથી, પણ 10-12 વર્ષની ઉંમર વિચાર દશા ખુલી. આત્મહિતની વિચારણા, સુવિચારણા જેને કહીએ, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. સુવિચારણાને આત્મજ્ઞાનનું અનુસંધાન કર્યું છે, નિમિત્ત લીધું છે. તે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. એ આત્મજ્ઞાન પ્રગટ થાય, મોહનો ક્ષય થઈને અવશ્ય એનો મોક્ષ થઈ જાય.
પુરુષના હૃદયમાં રહેલો
કેમ અંતર્મુખ થવું એની વિધિ અનુભવે છે અને પ્રદર્શિત કરવાની શક્તિ એમના વચનોમાં અને એમના ભાવોમાં રહી છે. એ કોઈ મુમુક્ષુને માટે અપૂર્વ યોગ છે. અનંતકાળમાં જીવ ક્યાંથી પાછો ફરી ગયો કે મોક્ષ માર્ગ પામતા પાછો ફરી ગયો. ચાર લબ્ધિના પરિણામ, દેશના લબ્ધિ સુધીના, પ્રાયોગ લબ્ધિ સુધીના પરિણામ અનંત વાર કર્યા. જેમ કોઈ આંધળો માણસ ફરે છે નગરમાં આવવા માટે, ફરતો ફૂટે હાથ રાખીને ફરે છે, જ્યાં એક જ દરવાજો છે, ગોળાકાર નગર છે, જ્યાં દરવાજો આવે ત્યાં એને ખજવાળ આવે છે. આત્મસન્મુખ આમ થવાય એમ કહેનાર મળે, અને એ વખતે જ આ જીવને કોઈ બીજા પરિણામ થયા કરે. એ દરવાજો આત્મસન્મુખ આમ થવાય એ રહસ્ય એમની પાસે છે. એ રહસ્ય ત્યાં સિવાય બીજે ક્યાંય મળે એવું એને કેમ પડખું ફરવું એ બતાવી શકે. એ વિધિ અનુભવ સિદ્ધ વિધિ છે એમની પાસે. એટલે એ વાત કીધી છે. પછી તો કોઈ જાય નહીં ને વિશે પ્રત્યક્ષ હોય ને અત્યંત ગુણમાન હોય તો પછી બીજા બધીમાં જવાનો ક્યાં પ્રશ્ન છે? અથવા પરોક્ષમાં એને એ જ ભાવના રહ્યા કરે એમ વાત છે. લક્ષ એક જ જગ્યાએ રહ્યા કરે. સોગાનીજીને તો જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ છે. સત્સંગનો અભાવ છે એનું ઘણું દુઃખ છે. કાગળ લગતા લગતા આંખમાંથી આંસુ પડે છે. દુઃખ છે કે નહીં? કાગળ લગતા લગતા એ વાત લખી છે એનો અર્થ એ છે. બીજો ઉદય જ છે ત્યાં, બીજો જ ઉદય છે ક્યાં? કલકત્તા, ત્યાં સોમગઢ, 2000 માઇલ દૂર બેઠા છે. યોગ્યતા તો ઘણી હતી, છતાં સત્સંગનું કેટલું જબ્બર આકર્ષણ છે એ એમના પત્રમાં જે ભક્તિ નીકળે છે અસાધારણ નીકળે છે. સોમગઢ થી છૂટ્યા પછી ત્યાંથી ધૂળ માટે પણ ત્યાંની ધૂળ માટે તડપવું પડે એ પરિસ્થિતિ અહીંયા આવીને પ્રત્યક્ષ અનુભવાય છે. અનુભવ લખે છે એટલી ભક્તિ છે. બોલો, રજનગાઈ ભક્તિ નથી, આ ભક્તિ સાચી છે. પદગાય ભક્તિ નથી. આશ્રમમાં જઈને નિવૃત્તિ કરીને રિયે ની આ પદગાય ભક્તિ નથી, આ ભક્તિ સાચી છે. એટલું બહુમાન હતું એમ. હા, ગુરુદેવ નિવાસ કરતા હતા ને સોમગઢમાં, એ વખતે તો પ્રત્યક્ષ હતા. ઉદાહરણ કયું છે આમાં? એમને તો હિંમત જેવું કઈ લાગ્યું જ નથી. લોકો ભલે રાડ નાખે, એમને કઈ હિંમત હિંમત જેવું નથી લાગ્યું. એ તો વાસ્તવિકતા જ લખી છે. એમ તો કોઈની તમા રાખી નથી. પડી જગત ની પડી નથી. गुरुदेव के निकट रहने से पर्याय स्वभाव उग्र रहा करता था. अर्थ है कि जयरे गुरुदेव की समीपता थी त्यारे पर्याय स्वभाव एटले पर्याय अंदर पुरुषार्थ की उग्रता विशेष रहती थी. अंगण સ્વંગર સ્થાન વહા કે મુમુક્ષુઓ થી ઉપેક્ષા સી હોજાયા કરતી હતી. પછી આ સ્થાન નું ને આ મુમુક્ષુઓનું ને એક બાજુનું લક્ષ્ય નહોતું રહેતું. એક આત્માના લક્ષ્ય ગુરુદેવની સમીપતાને લઈને પર્યાયમાં વિશેષ પુરુષાર્થ રહ્યા કરતો હતો. એટલે એ પુરુષાર્થને કારણે બહારનો વિષય બધો ગૌણ થઈ જતો હતો. આ સ્થાન ને આ મુમુક્ષુઓ સારું એમ કે પણ છતાં બધું ગૌણ થઈ જતું હતું. હવે જેની ત્યાં ઉપેક્ષા થતી હતી એની અહીંયા ઉપેક્ષા નથી થતી. એમ કે અહીંયા એ સ્થાને નથી ને વાતાવરણે નથી. હવે એની કિંમત લાગે છે. જેમ ન હોય ત્યારે માણસની કિંમત થાય એમ કે છે ને. હતા ત્યારે તો અમને બહુ ખ્યાલ નથી ગયો, પણ હવે એમ લાગે છે કે ના ના આપણે ખ્યાલ નથી કર્યો એમ ઘણા બને છે ને એવી રીતે. પરંતુ અબ તો વહાં કે ધૂળ કે લીએ ભી તડપના તડપના પડતા હૈ. ત્યાં તો એ સ્થાનની ઉપેક્ષા થતી હતી. હવે તો એમ થાય છે કે અહીંથી એની ધૂળે નથી. એટલે કોઈ અંશે અહીંયા એ જાતનું વાતાવરણ જોવા મળતું નથી. અજમેરમાં આવ્યા છે શરૂઆતના વર્ષમાં ત્રિપનની શાસ્ત્ર. ગુરુદેવ છે દ્રષ્ટાંત અનુસાર તો ભભક્તિ ભઠ્ઠીને ગિરને કા સા અનુભવ પ્રત્યક્ષ પ્રત્યક્ષ અનુભવ. ત્યાં એક દિન માં હી માલુમ હોને લગ ગયા હે. પહેલા જ દિવસે એમ લાગ્યું અજમેર આવતા આ તો ભઠ્ઠીમાં પડ્યા. ધગધગતી ભઠ્ઠીમાં આવીને પડ્યા. હમણાં તો ઘર હતું ને, હે કુટુંબ પરિવાર ધગધગતી ભઠ્ઠીમાં છે. પહેલા જ દિવસે એમ લાગ્યું કે આ તો ધગધગતી ભઠ્ઠીમાં છે. સોનગઢની તો ધૂળની શાંતિ અહીંયા નથી, એટલી તો ત્યાંની ધૂળમાં શાંતિ છે એમ. તો એમને તો મસ્ત ચંચળતા જ મનોરંજન કાયાના યુગની ચંચળતા જ. આટલી બધી નિશ્ચયની તીખી વાત કરે, એટલી જ ભક્તિની તીખી વાત કરે. ચોથા નંબર બાવન સાલનો છે ચોથો પુત્ર. આપકા કાર્ડ અજમેર છે લોટ કરી યહાં આયા. 52 માં કલકત્તા આવ્યા છે. કારણ કે મેં અધિકતર આજકાલ યહાં હી રહેતા હું. પૂછે યુગ કુછ એસા હી હૈ કે આર્થિક સંબંધ કી અપેક્ષા પ્રત્યક્ષ તૌર પર મેરા ધાર્મિક સંગ ઇસ સમય દૂર સા હો રહા હૈ પર બહુ સમય સે સોનગઢ નહીં આ સક રહા હું. ઘણા વખત થી સોનગઢ આવી શકતો નથી. યો કહેના વ્યર્થ હૈ કે અંતરંગ મે યહાં હોતે હુએ ભી મુજે વહાં કી સ્મૃતિયાં એસે કોઈ દિન ન હોગા કે નહીં આતી રહેતી હોવે. એક દિવસ એવો ખાલી જતો નથી. कुछ गुरुदेव की स्मृति इस समय भी आ रही है तो आंखों से गर्म आंसू आ रहे हैं कि उनके संग रहना नहीं हो रहा है, उनका असंग रुचि का उपदेश कानों में गूंजता रहता है और उसकी रमणता से यहाँ की उपाधियां ढीली सी रहती है। उपदेश मिलो छे तो आया थोड़ी शांति है, आया पण लई शकाय हूँ। उस दिन की प्रतीक्षा में हूँ कि कब उस गरजती हुई देवी मूर्ति के चरणों में शीघ्र अपने आप को पाऊं। तेरी भक्ति थी वहां पर पत्र लिखो से तार कहीं थोड़ी खबर है क्या आप पुस्तकारूप थे। ભાવ લાભ પોતાને સમજે છે, મહિમા આવે તો કામ થાય, મહિમા આવે તો કામ થાય, ધ્યાનમાં થઈ ગઈ છે। નિષ્કલંક પરમાત્માનું ધ્યાન એ મોક્ષ પદની પ્રાપ્તિનું કારણ છે, પણ એ કારણનું કારણ ઉપાસ્યા વિના કારણ પણ પ્રાપ્ત થતો નથી એમ બધી વાત તો એક જગ્યાએ ક્યાંથી આવે? ધ્યાન તો કોને થાય છે કે જેની મનની ચંચળતા ચાલી ગઈ હોય, જેને પોતાના નિજ સ્વરૂપનો કોઈ અપૂર્વ મહિમા હોય, જેને વસ્તુના સ્વરૂપ અનુસાર વસ્તુનું સ્વરૂપ જ્ઞાન સ્પષ્ટ હોય, એમાં બીજી ગડબડ ગોટા ન હોય, પ્રત્યક્ષ સર્વ પુરુષ હોય તો એના પ્રત્યે અત્યંત અત્યંત ભક્તિ હોય, અને જેને બાહ્ય વિષયો પ્રત્યેનો રસ ઠંડો થઈ ગયો હોય, આસક્તિ પણ ઘટેલી હોય, તો એને સ્વરૂપ ધ્યાન કરવાનો અવકાશ હોય છે। ધ્યાનનું કારણ પણ છે, કોણ ધ્યાન કરી શકે છે? એમને ગમે તે એકાંતમાં બેસી જાય કે અમુક નક્કી કરે કે આનું ચિંતન કરો, કાનું રટન કરો, કાનું જપ કરો એટલે ધ્યાન થઈ જાય, એમ કઈ ધ્યાન થતું નથી। શુદ્ધાત્માનું ધ્યાન કરે તેને શુદ્ધતા મળે, શુદ્ધાત્માનું જ્ઞાન કરે એને ધ્યાન થાય, જ્ઞાન કરે ધ્યાન કરે, જ્ઞાન કરે ન કરે એને ધ્યાન થવાનો પ્રશ્ન રહેતો નથી। કેમ કે ધ્યાન છે એ અન્ય પ્રકારના વિકલ્પો શાંત થયા વિના ધ્યાન થતું નથી, એ અન્ય પ્રકારના વિકલ્પો શાંત થવા અર્થે સર્વ અન્ય વિષયોની મહત્તા ઉડી જાય ત્યારે એને ધ્યાન થાય। જ્યાં સુધી આત્માને છોડીને કોઈ પણ દ્રવ્ય ભાવની અધિકતા રહે ત્યાં સુધી એનો વિકલ્પ છૂટે નહીં, એમને ઉપયોગ અમસ્તો જતો નથી અન્ય વિષયમાં, જે તે વિષયની અધિકતા અપાય છે ત્યારે જાય છે અને એમને જતો નથી। તો જગતમાં સર્વોત્કૃષ્ટ અનંત ગુણ નિધાન પોતાનું પરમાત્મ પદ છે અને એની અધિકતા આવે ઉપયોગ ત્યાં જાય છે, એની અધિકતા આવે અને બીજાની અધિકતા પોતે ખોવે બે સાથે છે, ત્યારે એને ધ્યાન થાય છે. ત્યાં સુધી ધ્યાન થતું હા, ચાર ધ્યાન, ધ્યાન વિનાનો કોઈ જીવ નથી જગતમાં. ચાર ધ્યાનમાં બે માઠા ધ્યાન છે, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. એ બે ધ્યાન સાથે જ બધા જીવો, આર્ત ધ્યાનમાં પડેલા જીવો છે. બહુ ભાગ જીવો આર્ત ધ્યાનમાં જ પડેલા છે. એનું ફળ ત્રિંજ ગતિ છે. આર્ત ધ્યાનનું ફળ ત્રિંજ અને નરક ગતિ છે. રૌદ્ર ધ્યાનનું મુખ્ય ફળ છે નરક ગતિ. તો પણ ત્રિંજ ગતિ થઈ જાય છે નીચેની નરક. એ ધર્મ ધ્યાન તે આત્માને અવલંબીને છે, અને શુક્લ ધ્યાન છે આત્માના ઉગ્ર અવલંબને, એને એને જ શુક્લ ધ્યાન કહેવામાં આવે છે. શુદ્ધ આત્માનું ધ્યાન કરે તેને શુદ્ધતા મળે. પોતાનું મૂળ શુદ્ધ સ્વરૂપ, પરમ સ્વરૂપ, સાક્ષાત પરમાત્મ પદ છે એને ઓળખે, અને એ ઓળખ્યા પછી એને મનમાંથી એમાં એકાગ્રતા સહજપણે થાય. સહજતાનો વિષય છે ધ્યાન. કોઈ કૃત્રિમતાથી થઈ શકતું નથી. ધ્યાન શબ્દ પ્રચલિત છે અને એકાગ્રતા તે ધ્યાન છે એ સમજાયું છે, પણ સ્વરૂપની એકાગ્રતા સહજપણે થવી એ સ્વરૂપના સ્પષ્ટ ગ્રહણ વિના, જ્ઞાનમાં એનું સ્પષ્ટ ગ્રહણ થયા વિના, જેટલું સ્પષ્ટ ગ્રહણ થાય એટલો ઉપયોગ ત્યાં સ્થિર થાય. કેમ કે ગ્રહણ તો સ્વપ્રકાશક જ્ઞાનનો ઉપયોગ કરે છે ને, જેટલું સ્પષ્ટ ગ્રહણ થાય એટલે એટલું સ્થિરત્વ આવે. ત્યાં ભાષણ થયા, ઓળખાણ થયા વગર તો પ્રશ્ન જ નથી. સમ્યક દર્શન પોતે પણ તે કાળમાં નિર્વિકલ્પ શુદ્ધો ઉપયોગ હોવાને લીધે ધ્યાન સ્વરૂપ છે. પણ ઓળખાણ વિના કોનું કરે, કોની સન્મુખ થાય? આર્ત ધ્યાનથી ખસવું છે, અન્ય પદાર્થ વિશેના ધ્યાનથી ખસવું છે, એ આર્ત ધ્યાન છે. તો ક્યાંથી ખસવું છે અને ખસીને ક્યાં જવું છે, આ વાત તો એને જ્ઞાનમાં સિદ્ધાંતમાં આવવી જ જોઈએ. એ વગર તો ધ્યાન થવાનો પ્રશ્ન રહેતો નથી. જ્યાં મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે એની પૂર્વ ભૂમિકા છે. મુનિપદમાં વારંવાર ક્ષણે ક્ષણે થતું જે આત્મધ્યાન સ્વરૂપ ધ્યાન, એ મોક્ષપદના કારણરૂપ ધ્યાન છે. અને એવી પૂર્વ દશા થયા વિના કોઈને મોક્ષપદરૂપ કેવળ જ્ઞાનનું ધ્યાન હોય તેમ બની શકતું નથી. શુક્લ ધ્યાન હોય એવું મોક્ષ, શુક્લ ધ્યાનનું પ્રથમ ચરણ મુનિ દશામાંથી ઉત્પન્ન થાય છે. દસમે, બારમે, તેરમે, ચૌદમે ગુણ સ્થાને શુક્લ ધ્યાન લીધું છે, તે મુનિ દશામાં જ ઉત્પન્ન થાય છે. મોક્ષની સ્થિરતા છે સાદી અનંત, એની પૂર્વ દશા કેવી હોય એના માટે મુનિ દશા નહીં. એમને કોઈને અધરથી મોક્ષ થાય એવું કોઈ બી બનતું નથી. આ લોકો પ્રશ્ન કરે છે કે જૈનનો જ મોક્ષ થાય, બીજા કોઈનો મોક્ષ ન થાય. મોક્ષ તો અમે બધા માનીએ છીએ, પણ જૈનમાં જ મોક્ષ થાય, જૈનમાં જ એવા વિના મોક્ષ ન થાય. જૈન કાંઈ વારો નથી. એ તો એક એવું ધ્યાનનો પ્રકાર ત્યાં ઉત્પન્ન મુનિ દશામાં થાય છે કે જ્યાં એને આત્મકાર્ય સિવાય શરીરની પ્રયોજનનું કોઈ કાર્ય પણ એ કરતા નથી. બીજું તો કરતા જ નથી. શરીર સંબંધી, મન સંબંધી, વચન સંબંધી બધા કાર્યોથી નિવૃત્ત થઈને, મન વચન કાયાના યોગથી નિવૃત્ત થઈને સ્વરૂપમાં યોગ એટલે જોડાણ કરે છે. નિયમ સારમાં તો બહુ લખ્યું છે, પરમયોગી જે આત્માને યોજે છે, પોતાને પોતામાં યોજે છે, એની યોજનામાં કર્યો છે, એ જ રાત્રિ દિવસ અહર્નિશ સ્વરૂપનું જેને ધ્યાન કરે છે એની એક દિશા એવી આવી જાય છે. પછી ધ્યાન ચ્યુત થઈને રાગનો અંશ ઉત્પન્ન થાય એવી પરિસ્થિતિ રહેતી નથી, રાગનું બીજ બળી જાય છે, પરિપૂર્ણ વિતરાગ દશામાં એવા આવે છે. ફરીને રાગ ઉત્પન્ન થવાનો અનંત કાળ ને વિશે ક્યારે થાય નહીં, એવું જ પરમાત્માનું ધ્યાન એમ છે. નિષ્કલંક પરમાત્માનું ધ્યાન એટલે એવું પરમાત્માનું ધ્યાન, તેનાથી મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. ભગવાન કુંકુંદાચાર્ય મુનિ દશામાં હતા, વિશેષ યોગ થયો મહાવિદેહમાં જવાનો, સાક્ષાત દિવ્ય ધ્વનિમાં પાછો એ મોક્ષનો કારણરૂપ ધ્યાનનો વિષય પણ ત્યાં સાંભળ્યો. દિવ્ય ધ્વનિમાં પોતાને અનુભૂત છે, અનુભવી રહ્યા છે, અને ભગવાનની વાણીમાં પણ એ વિષય આવે છે કે પરમાત્માનું ધ્યાન મુનિ દશામાં કેવું હોય. ત્યાંથી આવીને પ્રવચન સાર પહેલું લખ્યું છે, પ્રવચનનો સાર, ભગવાનના દિવ્ય ધ્વનિના પ્રવચનનો સાર, એમાં ચરણાનુયોગમાં આ વાત બધી નાખી છે. કેવું આત્મધ્યાન હોય એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, અને પરમાત્મા પદ મોક્ષ પદની પ્રાપ્તિ થાય, પુરુષાર્થ મંદ થાય અને શુભ ઉપયોગમાં આવે તો પણ એને પરમાત્મા પદ મોક્ષ પદની પ્રાપ્તિ થતી નહીં હોય. તો તે એના પ્રમાણે જાય દેવલોકમાં સજા ભોગવે લાંબા આયુષ્યની ને આકુલતાની પરબળતા અંગારામાં શેકાય એવું નહીં. સ્વર્ગના દેવી વૈભવમાં લહેર કરે એમ ન લીધો, બળબળતા અંગારામાં શેકાય છે દીર્ઘકાળ પર્યંત એમને પોસાતો નથી. અહીંયા શું ગાંધીજીને આપણને એ 33 સાગરનું આયુ સુધી ચર્ચા કરવી પડે? અહીંયા મારે અત્યારે ચર્ચા ફરચામાં પડવું નથી કોઈની હારે, તો અહીંયા 33 સાગર સુધી કોની હારે ચર્ચામાં પડવું? ઠીક, આ તો 33 સાગરની વાત સાંભળતા માથું દુખવા આવે એવી વાત છે, માથું ભારે થઈ જાય, કોણ માથા ફોડ કરે એટલો. તો આત્મામાં જાય માં કે જાય માં બહાર નીકળવાની વાત નહીં. પછી શું, એ તો અનંત ગુણધર્મો છે ને, સૂક્ષ્મ સૂક્ષ્મ ભાવ સૂક્ષ્મ વિષય છે, એમાં એમાં ઉપયોગ રહ્યા કરે.
વાદિદેવ જીવંદર ભગવાન જય હો પરમ કૃપા.